મિત્રો, ગયા અઠવાડિયે આપણે વાતચીત કરી ગુજરાતના એક એવા સન્નારી સાથે જેમણે અમેરિકાની જાહોજલાલી મૂકીને ગુજરાતના આદિવાસી વિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી સેવા રૂરલ નામની સંસ્થાની સ્થાપના કરી અને 40 વર્ષથી એમાં કાર્યરત છે. એ સન્નારી તે આ વર્ષના પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડૉક્ટર લતાબેન દેસાઈ. આજે તમારી મુલાકાત કરાવું એક એવા નારી રત્ન સાથે જેમણે આ વર્ષના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ એવોર્ડ એનાયત કર્યો. આ એવોર્ડ તેમને અંતરિયાળ વિસ્તારમાં મહિલા શિક્ષણના એમના આજીવન કાર્ય બદલ એનાયત કરવામાં આવ્યો. બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે જેમનું નામ અખંડપણે સંકળાયેલું છે તે નિરંજનાબેન કલાર્થીની જન્મભૂમિ પણ આ જ આશ્રમ અને કર્મભૂમિ પણ આ જ. લોખંડી પુરુષ સરદાર પટેલ સ્થાપિત આશ્રમ પહેલાં નિરંજનાબેનના પિતા અને સરદાર વલ્લભભાઈના સાથી શ્રી ઉત્તમચંદ શાહે 50 વર્ષ સુધી સંભાળ્યો અને પછી આશ્રમનું રખોપું એમના સૌથી નાના સંતાન નિરંજનાબેન કરી રહ્યા છે. નાનીના પ્રેમાદર ભર્યા નામે સમગ્ર બારડોલી પ્રદેશ અને ગુજરાતભરમાં ઓળખાતા નિરંજનાબેન આપણા ઉત્તમ સાહિત્યકાર હૃદયસ્થ મુકુલભાઈ કલાર્થીના પત્ની અને એ રીતે નિરંજનાબેન કલાર્થી બન્યા. આજે 83 વર્ષની વયે એમની ઉર્જા, જીવંતતા અને કર્મશીલતા સૌ કોઈને સ્પર્શે અને પ્રેરે એવા છે. જીવનમાં એમને પતિ મુકુલભાઈ ઉપરાંત અનેક વિભૂતિઓના સંપર્કમાં આવવાનું મળ્યું. સરદાર સાહેબ સાથેની એમની બાળપણની સ્મૃતિઓ અને પોતાની જીવનદ્રષ્ટિ તેમજ આશ્રમના ઇતિહાસ વિશે એમની સાથે મેં ગયા અઠવાડિયે આ વાર્તાલાપ કર્યો. નિરંજનાબેન, સુર સંવાદમાં આપનું નતમસ્તક અભિવાદન કરું છું અને સૌ પ્રથમ તો ભારતના રાષ્ટ્રપતિએ આપને નારી શક્તિ એવોર્ડથી સન્માનિત કર્યા એ માટે અમારો આનંદ વ્યક્ત કરું છું, અભિનંદન પણ આપું છું. આપને માટે આ પહેલો એવોર્ડ નથી, આવું સન્માન મળે ત્યારે સૌ પ્રથમ લાગણી કેવી થાય?
આ સન્માનમાં કોઈ પૂર્વ જાહેરાત પણ નહીં કરી, કશું ફોર્મ પણ નહીં ભરાવ્યું અને સીધા જ અમને ખૂણે ખૂણેથી 14 બહેનોને બોલાવવામાં આવ્યું. પણ મને એક જ લાગણી ત્યારે થઈ કે આ પ્રદેશમાં એટલે સાઉથ ગુજરાતમાં અનેક લોકો પ્રસિદ્ધિથી દૂર અને અંદરના પ્રદેશમાં બેઠા છે અને કોઈ દિવસ બહાર આવતા પણ નથી અને સેવાની વાત કરતા નથી, પણ એની એક સુગંધ પ્રસરેલી છે. એટલે મેં મારા મનમાં મેં એવો વિચાર કર્યો કે આ પ્રસિદ્ધિથી દૂર કે ખૂણામાં પડેલા છે લોકો, એનું જાણે પ્રભુએ મને પ્રતિનિધિત્વ કરવાનું આપ્યું છે. એ નમ્ર વિચાર લઈને હું પહેલા તો ગઈ અને મને એક મારી આ જૂની ભણી ગયેલી આદિવાસી દીકરીઓ એનું પણ સ્મરણ થયું, એ બધાનું પણ હું પ્રતિનિધિત્વ કરું છું એવો એક ભાવ લઈને હું રાષ્ટ્રપતિ પાસે ગઈ.
નિરંજનાબેન, સ્વરાજ આશ્રમ બારડોલીની સ્થાપના સરદાર પટેલે કેવા સંજોગોમાં અને કયા લક્ષ્ય સાથે કરેલી એની વાત અમને સૌ પ્રથમ થોડી કરો. બારડોલીથી જ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ પણ મળેલું અને એ જ એટલે કે આ આશ્રમ જ આપની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.
તો સરદાર વલ્લભભાઈએ એ સ્થિતિમાં ઊભું કર્યું કે અહીંના ખેડૂતો મહાત્મા ગાંધી સાથે દક્ષિણ આફ્રિકામાં એમના પહેલા સત્યાગ્રહમાં ભાગ લીધેલો અને એ લોકોને એમ થયું કે અચાનક અંગ્રેજ સરકારે આટલો બધો કર નાખી દીધો છે તો લાવો ને આપણે ગાંધીજી પાસે જઈએ. અને 5 ખેડૂતો બાપુ પાસે એટલે મહાત્મા ગાંધી પાસે ગયા અને એમણે એવું કહ્યું કે બાપુ આપ સત્યાગ્રહ કરવા ચાલો, કેમ કે આ બહુ મોટો અન્યાય અંગ્રેજ સરકારે કર્યો છે. ત્યારે બાપુએ એક કીધું કે હમણાં સાબરમતી આશ્રમનો ઉપયોગ કરે છે ને, એટલે તમે મારો મિત્ર જે અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે એ વલ્લભભાઈ પટેલ ને તમે લઈ જાઓ. સીધા એમની પાસે ગયા અને એમને કહ્યું કે તમે બધા ખેડૂતોને પૂછી આવ્યા છો? તો હાજી કહ્યું, અને પછી બધા સત્યાગ્રહ કરવા તૈયાર છે એવું પણ કહ્યું. અને એમણે સરદાર વલ્લભભાઈએ, એટલે ત્યારે તો વલ્લભભાઈ પટેલે પ્રેક્ટિસ ભીતિ છોડીને ત્યાં દક્ષિણ ગુજરાતમાં આવ્યા. આ સત્યાગ્રહ અહિંસાથી કરવાનો હતો, કેમ કે ચોરી ચૌરાનો હિંસક બનાવ જોયેલો એટલે આ અહિંસાથી લડવા માટેનો સત્યાગ્રહ શરૂ કરીએ છીએ. એટલે માટે બારડોલીની અહિંસક ભૂમિ એમને પસંદ કરી અને બારડોલી એ રીતે અહિંસાની પ્રયોગ ભૂમિ તરીકે પસંદ થઈ. અને માર્ચથી આ શરૂ થયો સત્યાગ્રહ, ઓગસ્ટ સુધી ચાલ્યો. આ જ મહિનામાં એમનું અદભુત નેતૃત્વનું દર્શન થયું. એ સત્યાગ્રહ શરૂ કર્યો પણ એમાં એક મોટી શરત એમણે મૂકી, જે અત્યારે પણ આ પ્રદેશની બહેનોને અને ભાઈઓને બહુ જ કામ લાગે છે. એ નારી સશક્તિકરણનું અદભુત કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. પહેલી સ્પીકિંગ જેમ કરી સત્યાગ્રહ માટે, તો એમાં એવું નક્કી થયું કે તમે એટલા ખેડૂત ભાઈઓ આવ્યા છે એની સાથે, એટલે તમે બહેનોને લાવો. અને બહેનોએ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સ્ત્રી સશક્તિકરણનો અદભુત નમૂનો બતાવ્યો. એમણે એક 4 મહિના પછી આ બહેનોમાંથી એક બહેનોની મીટિંગ બારડોલી પાસેનું જાગ છે તેમાં એક અભણ બહેન ઉભા થયા અને એમનું નામ હતું ભીખીબેન. અને ભીખીબેને મેં કીધું, વલ્લભભાઈ આજથી અમે તમને વલ્લભભાઈ નથી કહેવાના, આજથી અમે તમને સરદાર કહીશું. અને એક બેને આ સત્યાગ્રહમાં સરદાર નામ આપ્યું જે જગતમાં પ્રસિદ્ધ થયું.
આપના પિતા શ્રી ઉત્તમચંદભાઈ શાહ તે સરદારના નિકટના સાથી હતા, આથી મને લાગે છે કે આપે પણ વલ્લભભાઈને નિકટથી જોયેલા, એમની સાથેના કેટલાક અંગત સંસ્મરણો પણ હશે. હું જાણું છું ત્યાં સુધી વલ્લભભાઈની બાળકોની વાનર સેના હતી અને વાનર સેનામાં આપ પણ સામેલ હતા. બાળકો પ્રત્યેના અભિગમ, એમના અભિગમ વિશે અમને કંઈક કહો.
આ સત્યાગ્રહમાં મારા પિતાજીએ બહુ મોટો ભાગ લીધો. પિતૃ સંપત્તિ છોડી દીધી અને કુટુંબનો વિરોધ વળી દીધો અને આમાં આવી ગયા. અને એ જોડાયા તો જોડાયા, પણ મારી મા સંતોષબેન શાહ પણ એમાં જોડાઈ ગઈ. એટલે દેવ આઝાદીના સૈનિકો અને એને ત્યાં 1939 મને જન્મવાનું મળ્યું, એ મારું પરમ સદભાગ્ય. કેમ કે આ સત્યાગ્રહમાં બાપુએ પસંદ કરીને, એટલે મહાત્મા ગાંધીએ પસંદ કરીને સરદાર વલ્લભભાઈને કહેવડાવ્યું કે ઉત્તમચંદ શાહ છે ને, કે અને એટલે સરદારને બહુ એમાં પ્રકાશન સમિતિમાં કામ લાગશે. એટલે મારા બાપુજી ત્યાગમૂર્તિ પિતાજી એમ મારે વિશેષણ જોડવું જોઈએ એવા મારા પિતાજી બધું ત્યાગીને માત્ર એક 2 જોડી ખાદીનું કપડા લઈને નાટક થયા ત્યાં અમદાવાદ વિદ્યાપીઠમાં. એમાં બાપુએ એમને પ્રેરણા આપી ને કીધું પેલા ગ્રેજ્યુએટ થઈ જા અને 1948 સત્યાગ્રહમાં જોડાયા. એ જોડાયા અને દેશ માટે જે સમર્પણ કર્યું એ અદભુત સમર્પણ હતું. એટલા માટે મને પણ આ કુટુંબનો આ રજાને એક સરસ લાભ મળ્યો. શું લાભ મળ્યો? ત્યાગ કેમ કરાય, સાદાઈથી કેમ જીવાય, અને કઈ પણ પ્રસિદ્ધિની પ્રેરણા વગર આપણે વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી પાસે કેવી રીતે જઈ શકીએ? તો હું મારા પિતાજીનું સૌથી નાનું સંતાન એટલે મારું નામ નની, નિરંગાને બદલે એટલે નની તું આ સત્યાગ્રહમાં, એટલે કે આ ભૂમિ પર તું સરદાર સાહેબ આવ્યા છે તે દોટ મળવા માટે, એટલે હું દોડતી દોડતી જાઉં. અને સરદાર સાહેબ એવું કે એમને કે બાપુ આવવાના છે, એમને એ પગમાં ખડાવ પહેરે છે, એટલે ખડાવ એટલે પેલી તમે એને તાવડી છો એ તાવડી પહેરે છે. તો સાંકરા તો બહુ છે, સફાઈ કરી નાખો, બાપુને સ્વચ્છતા પણ ગમી. કે સરદાર તો લોખંડી પુરુષ, સાસરે બોલાવે, નાસ્તો તો અમને કરાવે, પણ આ બધા છોડ રોકે, એને સ્કૂલ આપ્યું કે નહીં, એને કઈ કર્યું કે નહીં, બીજી હોય તો અમારી સાથે વાતો કરે અને અમને કહે કે આ તમે જોયો જોયો, આપણી વેલીને અને આપણા ગુલાબને ફૂલાવ્યા કે નહીં. એટલે એક છોડ તો એમને રોક્યો, પણ એમણે એ છોડ રોકવાની સાથે સાથે બાગબાની કરાવ્યાની સાથે સાથે સ્વચ્છતાની સુધી સફાઈ કરાવતાની સાથે સાથે અમારામાં એ પણ રોક્યું કે આપણે કેવા સારા માણસ થઈ શકીએ અને આપણે શું શું કરી શકીએ. એટલે નાના બાળકોમાં પણ સરદાર તમને માં જેવા લાગતા. વજ્રાપતિ કઠોરા મૃદુની કુસુમાવતી, એ કઠોરાયણ શબ્દ મારે માટે નથી, મારે માટે તો પેલા રોપેલા સુંદર વૃક્ષો અને આનંદમય જીવન કેમ જીવાય છે એવું શીખવાડેલું કે અત્યારે પણ બરાબર અકબંધ મૃત્યુમાં પડેલું છે.
નિરંજનાબેન, કન્યા કેળવણીનું કાર્ય એ આપના આ નારી શક્તિ સન્માનનું નિમિત્ત બન્યું છે. આજે આશ્રમમાં અનેક રચનાત્મક કાર્યક્રમો ચાલે છે, એ પૈકી કન્યા કેળવણીના કામ વિશે આપણે પહેલા વાત કરીએ. આશ્રમમાં જે શિક્ષણ આપવામાં આવે છે એનાથી બહેનોના જીવન કેટલી હદે બદલાયેલા આપ જોઈ શકો છો.
આ ઇતિહાસમાં પાછું થોડું જવું પડશે એ હું તમને કહેવા માંગુ છું કે અમને એવા શિક્ષણમાં પરોપ્યા અને જગતરામ દવે જે મહાન કેળવણીકાર લલિતાલીને જીવી બતાવનારા, નાનાભાઈ ભટ સણોસરા જે અત્યારે સંસ્થા ઉભેલી છે એ દર્શક ને એ લોકો મનોભાઈ કંચોળી અને એ બધા પાસે એક વિચાર અમારામાં રોક્યો છેલ્લા માણસ ના કેવાડાના માણસ સુધી આપણે જઈએ અને એ કેવાડાના માણસ માં જેને આખી દુનિયા ચલાવવાની છે, જેના હાથમાં પારણું છે, જે ઝુલાવે છે, એ પેઢીને તૈયાર કરનાર સ્ત્રી આ કેવી દશામાં છે. તો ચાલો ને આપણે એ દીકરીઓને અહીંયા લઈ આવીએ અને પછી 1966 ને એમાં કૂદી પડવાનું નક્કી કર્યું. અંદરના પ્રદેશોમાંથી જ્યાં કોઈ એને સગવડ જ નથી, એ દીકરી અત્યારે પણ ટ્રેનમાં નથી બેઠી, એને દુનિયા નથી જોઈ. અરે હું એથી પણ વાત કરું કે 35 કિલોમીટર સુરત થી દૂર છે પણ એને સુરત નથી જોયું. એવી દીકરીઓને બાજુની લઈ આવ અને અમે બધા ભેગા થઈને આ ભણાવીએ, એને તૈયાર કરીએ અને આત્મવિશ્વાસ એનામાં આવી જાય એવું કરીએ. એનો એક જ પરિણામ એ આવ્યું છે, સ્ત્રી સશક્તિકરણનું કામ કરીને આ સમાજ અંધશ્રદ્ધાથી પણ ભરેલો છે. એ કદાચ ડોક્ટરની દવા કરવામાં નહીં માને, પણ ભૂલા ભગતની દવા કરવામાં પણ અત્યારે એ આગ્રહ રાખતી હોય છે. એ બધામાંથી મુક્ત કરીને એને અહીંયા લાવવી, એને ભણાવી, આટલા વર્ષે પણ મને એમ જ થાય છે કે આ જ કામ કરું અને આ મારું હોબી વર્ક થઈ ગયું છે એવું તમને કહું તો ચાલે.
ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ માટે પણ આશ્રમ પ્રખ્યાત છે. આજે જ્યારે કાપડ અને બીજી કેટલીક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂબ ઓછી કિંમતે ખૂબ આસાનીથી ઓનલાઈન ઘેર બેઠા લોકો મેળવી શકે છે, એવા સમયમાં સરદાર ખાદી ગ્રામોદ્યોગ ભવનની પ્રસ્તુતતા કેટલી અને સામાન્ય માણસોનો ખરીદવા પાછળ કેમાં રસ દર્શાવતો પ્રતિસાદ કેવો મળે છે?
હમણાં હવે થોડુંક કામ ઓછું થયું છે, પણ એક જ જગ્યાએ મૂડીરોકાણ કરતા અનેક હાથોને રોજી મળે એવું અર્થશાસ્ત્ર આપણે ઊભું કરીએ તો સારું. અને એ ખાદી ગ્રામોદ્યોગ ની પ્રવૃત્તિ માંથી થઈ શકે, પણ યંત્ર યુગનો જમાનો છે અને લોકો એ તરફ વળ્યા પણ છે, બરાબર છે. તો થોડું ઓછું કર્યું છે કામ, પણ આ ભવન ખાદી વેચવાનું તો બહુ જ કામ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક ખાદી સંતાય છે, અરે સુતર કપાય છે, ક્યાંક ને ક્યાંક ખાદી વણાય છે અને ઘણી બધી જગ્યાએ આ પહેરાય છે. વિશેષ વેગ મળે એને માટેના સરકારના પ્રયત્નો પણ સારા છે, પણ સરકારના પ્રયત્નો કરતા પણ મારે તો સમાજના પ્રયત્નો કરેલા છે એની વાત કરવી છે. તો અનેક જગ્યાએ કંટાળા સૂતરો હવે ઊંચા થઈ ગયા છે. માનવ અર્થશાસ્ત્ર જીવતું રાખવું હોય અને આ સંજોગોમાં આપણે દરેક હાથોને કામ આપવું હોય તો અતિ વસ્તી વાળા દેશમાં આ ખાદી અને ગ્રામ ઉદ્યોગ બહુ ઉપયોગી છે અને અમે એની સરાહના કરીએ છીએ. એવું નહીં, એને આપણા આશ્રમમાં પણ એનો વપરાશ વધે એવા પ્રયત્નો આપણે કરીએ છીએ અને એની પ્રવૃત્તિઓ ધમધમાટ ચાલુ રહી છે.
નિરંજનાબેન, આપના પતિ તે શ્રી મુકુલભાઈ કલારથી ગુજરાતના સંસ્કાર જગતનું ખૂબ ઉંચેરું આદરપાત્ર વ્યક્તિત્વ, એમની સાથેના સાયુજ્ય વિશે, એમની સાથેના જીવનના પ્રસંગો વિશે અમને કંઈક વાત કરો. ગુજરાત વિદ્યાપીઠનો તો આપે ઉલ્લેખ કર્યો, ગુજરાત વિદ્યાપીઠે આપના મિલનનું નિમિત્ત એનું સ્થળ બન્યું હતું અને એમની સર્જન યાત્રા સુદીર્ઘ રહી છે. એમણે અનેક પ્રેરક સાહિત્યના પુસ્તકો આપણને આપ્યા છે, એમની સર્જન યાત્રાના પણ આપ સાક્ષી રહ્યા છો, એટલે એમની સાથેના જીવનની અને એમની સર્જન યાત્રાની અમને કંઈક વાત કરશો.
મુકુલભાઈનો ઉછેર તો મુંબઈ સાથે અને એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણેલા, પણ કિશોરલાલ ગંચિયા મસુવાળા જેમને ગીતા ધ્વનિ આપણે ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કરી આપ્યો છે, એમણે કહ્યું કે મુકુલભાઈ તમારો સ્વભાવ જોઈને મને એમ થાય છે કે તમે વિદ્યાપીઠમાં જોડાઈ જાઓ અને એ ગુજરાતીના અધ્યાપક તરીકે વિદ્યાપીઠમાં જોડાયા. મારે એ જોડાયા તો 47-48 આઝાદી પછી ત્યાં આવ્યા અને જોડાયા અને એમણે ભણાવવાનું કામ તો ચાલુ કર્યું પણ ત્યારે લેખનનું કામ શરૂ કર્યું. હું 1958 એમની પાસે ગુજરાતી ભણવા ગઈ ત્યારે મેં જોયું કે એમનું લેખન સરળ અને બાળકોને અને પ્રૌઢોને પાસે પણ પહોંચી શકે એવું ગુણવત્તર છે. એટલે મને એમ થયું કે મારે જો આગળ જીવન જીવવું હોય તો મારે એમને પસંદ કરવા જોઈએ અને એમને પણ એવું કીધું કે હા આપણે સારું જીવન જીવી શકીએ. એટલે એમની સાથે અમે 1961 પૂજ્ય શ્રી મોટાની હાજરીમાં જોડાયા અને આગળ એમણે જયારે 1988 દેહ છોડ્યો ત્યારે એમણે 350 પુસ્તક લખ્યા, એમાં અનેક ચોપડીયા ઈનામ મળ્યું પણ એમને પ્રસિદ્ધિ ગમે નહીં અને જે પુસ્તકોને ઈનામ મળ્યા એ ગુજરાત વિદ્યાપીઠને અર્પણ કર્યા. આ એમનામાં હતું અને એમને જે સાહિત્ય સર્જન કર્યું એની એક પણ પુસ્તકની રોયલ્ટી પણ નહીં લીધી. એટલે સાદગીભર્યું જીવન, સાહિત્યમય જીવન, રાગ દ્વેષથી મુક્ત, વિનમ્રપણે આ પુસ્તકોની એમને જે યાત્રા કરી એ યાત્રા અમારા લોકોની, મારી અને મારી દીકરી પ્રજ્ઞા જે અત્યારે ગાયનેકોલોજીસ્ટ છે એણે પણ આ યાત્રામાં ચાલુ રહેવાનું પસંદ કર્યું.
નિરંજનાબેન, આપ શું માનો છો, આજે ભારતીયો સરદાર વલ્લભભાઈને ભૂલી રહ્યા છે? ભારતના એકીકરણ માટે સરદાર જે રીતે ઝઝૂમ્યા તે સંદર્ભે આજના ભારતને જોતા દુઃખ કે નિરાશા થાય છે? જાતિ, પ્રાંત, ધર્મ, ભાષા જેવા અનેક વાડાઓમાં આજે દેશ વિભાજિત થઈ રહ્યો છે.
એમણે જે અખંડ ભારત નિર્માણ કર્યું તે અદ્ભુત હતું, પણ મને એક વસ્તુ આરાધાબેન પૂછતી હતી કે ક્યાં ક્યાં માણસ ઉજડી ગયેલા એની નાના વસ્તુ લાવીને સમાધિ બનાવીને કેટલો મોટો એરિયા ઉભો દિલ્હીમાં કર્યો છે. પણ મારા સરદાર સાહેબને મુંબઈમાં બાળ્યા પણ એની કોઈ જગ્યાએ સમાધિ નિરાશા તો લાગે, દેશને વેચાઈ જતો પણ લાગે, પણ તે હજારો નિરાશામાં એક આશા ઉભેલી છે. અને તે પણ અત્યારનું નવ યુવા જે બધું લોકો છે, બધા યુવાનો, એ લોકો અત્યારે મન પાસે આવે છે. અને એ કે છે કે આપણા કારડોલીમાં સરદાર સાહેબ સ્થાપેલી, તો બેન અમને પણ આ રસ્તે વળવું છે. એટલે નિરાશા તો દેખાય, ભલે યુવાની આમ વળી જાય છે, તેમ વળી જાય છે, અને ભૂમ વરાળા છે, અને વેચાઈ જતો દેશને પણ જોઈએ છે. પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી હું કરી ને તો એક લોકો પણ નવું જોવાનું, અને એ યુવાનો જે જોઈને આવે છે ને કે આ સ્વરાજ આશ્રમ એ સરદારનું આશ્રમ છે. યુવાનો અત્યારે
આપણે ગાંધી વિચાર વિશે વાત કરીએ નિરંજનાબેન, તો ગાંધી વિચાર આજે ગાંધીવાદ બન્યો છે. જ્યારે કોઈ પણ વિચારધારા એક વાદ બને ત્યારે એમાં શું પરિવર્તન આવે છે, એમાં કઈક ઉમેરાય છે, એમાંથી કઈક નીકળી જાય છે?
ગાંધી વિચાર જગતને બહુ જરૂરી છે, વાદ જરૂરી છે. વાદ માંથી તો વિવાદ થાય, એટલે જે વાદ લઈને બેઠા છે એ તો ખોટું જ કામ કરે છે. આપણને એ વાદમાં રસ નથી, અને મને તો એ વિવાદમાં પણ રસ નથી. અને મારી જોડેના મારા સ્નેહીજનો તો બધા ચાલે કે જેથી આપણે આ યુક્રેન અને રશિયા અને યુદ્ધ અને આ દુનિયા, એ જો ગાંધી વિચાર હોય તો આ વસ્તુ સમી જાય. પણ એ બધા વિચાર કરનારા એક બાજુ છે, આપણે પણ અહીંયા ગાંધી વિચાર કરનારા એક બાજુ છે, અને ગાંધી વાદ વાળા એક બાજુ થઈ ગયા છે. એ બધાએ ભેગા થઈને એ વિચારને જો અનુસરીએ તો જ કંઈક બને. એ અમે પણ આ જોઈ શકીએ છીએ કે આવો બધો વિવાદ વાદને લીધે થયો છે. પણ મારે આ માર્ગ તોડવો નથી, કેમ કે
નિરંજનાબેન, આજે બહુ મોટી સંખ્યામાં ભારતીયો વિદેશોમાં જઈને વસી ગયા છે. બારડોલી પંથક તો એનઆરઆઈ નો પંથક કહેવાય છે. આપના પુત્રી પ્રજ્ઞાબેન પણ અમેરિકા નિવાસી બન્યા. ગાંધી સમય એવો હતો, આપણી સ્વતંત્રતાનો કાળ એવો હતો, જ્યારે આપણા ઘણા બધા સ્વતંત્ર સેનાની નેતાઓ વિદેશમાં અભ્યાસ કરીને પછી ભારત પાછા આવ્યા હતા. આજે આને ઘણા લોકો બ્રેઇન ડ્રેઇન કહે છે કે વિદેશોમાં જઈને લોકો વસે છે. મારે આ વિશે આપનો પ્રતિભાવ જાણવો છે. દેશની પરિસ્થિતિ વિશે તમને ચિંતા થાય છે, આ આખી જે વિદેશ જઈને વસવાની પ્રક્રિયા આજે જે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે, એ ચિંતાનો વિષય છે ખરો?
હા, ચિંતાનો વિષય જરૂર છે. અને આ પ્રશ્ન જે તમે મને પૂછ્યો ને, એ વિનોબા ભાવે પાસે જઈને મેં આ પ્રશ્ન કરેલો, તે મને કહ્યું છું નિરંજના, આ બૌદ્ધિક જોવાણ છે આપણું. અને આમાં છે ને આપણે પેલી સીટોનું બધું વહેંચણી કરી છે ને, એમાં જે સામાન્ય સીટો છે આપણી, એને માટે શબ્દ તો હવે આ વાપરીએ તે સારો તો નહીં, પણ સવર્ણના લોકો માટેની કોઈ આગળ વધવાની શક્યતાઓ જ નથી. એટલે આ બૌદ્ધિક જોવા ત્યારથી જ શરૂ થયું છે. પણ આ પદ્ધતિમાં જો થોડુંક કઈ આપણે એ લાવી શકીએ સુધારો, તો શક્ય છે. બધા બૂમો તો પાડીએ છીએ પણ અવાજ કઈ પહોંચતો નથી. તમે જુઓ ને, યુક્રેન થી કેટલા વિદ્યાર્થીઓ આવ્યા, આ તો યુક્રેન નો દાખલો. અને કેવી મુશ્કેલીઓ, કેમ આ બધું કેમ ચાલશે આપણે થાય અત્યારે પણ. અને તમને જે પ્રશ્ન થાય એ પ્રશ્ન મને પણ થાય છે. લોકોને જાગૃત કરીને કહીએ છીએ કે આ દેશનું પછી કોણ સંભાળશે સુકાન, તમે જરા વિચાર કરો. કેમ કે બૌદ્ધિક જોવાણ એટલું બધું થઈ ચૂક્યું છે, આપણે ઉપાયો શોધવા પડશે. અને બૌદ્ધિક જોવાણ થતું અટકાવવું પડે. જો આપણે ત્યાં આ બધી શક્યતાઓ બહાર જે થઈને ઊભી થાય છે, એ શક્યતાઓ અહીંયા જો મળે તો આ ભૌતિક જોવાણ અટકે.
આ વાર્તાલાપનું આપણે સમાપન કરીએ ત્યારે નિરંજનાબેન, સરદાર સાહેબ ઉપરાંત આપને જીવનભર અને ખાસ તો બાળપણમાં અનેક સંસ્કાર પુરુષો, આપે જેના અનેકના નામ દીધા, એ સૌનો સત્સંગ સાંભળ્યો એટલે એમની પ્રસાદી રૂપ આપને ઘણું બધું મળ્યું હશે, આપના જીવન ઘડતરના પાયા રૂપે બન્યું હશે. જીવનના નિચોડ રૂપ કંઈક હોય જેને આપ સંદેશ રૂપે અમને કહેવા ચાહો તો એ શું હોય?
બહુ જ સંત પુરુષો મળ્યા, જેમ કે પૂજ્ય શ્રી મુરદયાલ મલિક, સ્વામી આનંદ, કાકા સાહેબ તાલેલકર, પછી ઘણા બધા માણસો, સરદાર વલ્લભભાઈ પટેલ ને તો ભૂલું, એવા અનેક લોકો મળ્યા આરા સાથે. એમાંથી એ શીખ્યા કે આપણને ભલે બધું ખબર છે ને આવડતું હોય, પણ નમ્રતાથી જે પ્રયાસ થાય એ કરવો, અને આપણા જીવન જો થોડીક વાતો કરી શકીએ અથવા બતાવી શકીએ તો આ શક્ય જરૂર બને, એ મારે સમાજને કહેવું છે. અને બીજું કે આપણે રાષ્ટ્ર માટે કંઈક કરતા થઈએ, બાહ્ય આનંદમાં જ અટવાઈ જઈએ એના કરતા, કેમ કે આપણે તો જય જગતને પણ માનનારા લોકો છીએ અને આપણી સંસ્કૃતિ તો સત્યમ શિવમ સુંદરમ વાળી છે.
નિરંજનાબેન, આપની કર્મશીલતાને વંદન કરું છું. આપ જે ઉત્સાહ અને ઉર્જાથી આજે પણ કાર્યરત છો, એ અમારે સૌને માટે એ પ્રેરક બની રહેશે. આવતી પેઢીઓ આપને જરૂર આ રીતે યાદ કરશે અને વંદન કરશે. આજે સમય કાઢીને મારી સાથે આટલો દીર્ઘ વાર્તાલાપ કર્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વંદન કરું છું.
આરાધનાબેન, હું આપનો પણ આભાર માનું છું કે તમે મારો આવો ઇન્ટરવ્યુ લીધો અને ખૂણામાં બેસીને કામ કરું છું તે તમે યાદ કર્યું, એ માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્તે.
નમસ્તે, આવજો નિરંજનાબેન.
હાજી આવજો.